તારીખ 26/10/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 530 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
235 જવાબ નથી દેતા નાશ થાય કે પ્રલય થાય એ ન ગણવા યોગ્ય છે. સર્વથા નાશ થાય એ પરમાણુ નો સર્વથા નાશ થતો નથી. આખા જગતના બધા પદાર્થો નો નાશ થઈ જાય, સર્વનાશ થઈ જાય, શૂન્ય થઈ જાય એવું કઈ આથી 15 વર્ષ પહેલા એમ કદાચ 5 વર્ષ પછી પ્રલય થઈ જશે, લંબાવતા જાય છે અથવા એ વાત બંધ કરી લાગે છે. કલ્પના છે અથવા અફવાઓ છે. સર્વનાશ વિષ્ણુ થાય એ પણ એમ માને છે કે પ્રલય થાય એટલે પૃથ્વી ઉપર સમુદ્ર ના પાણી ફરી વળશે, બધું પાણી પાણી થશે, કોઈ વધશે નહીં, બધું પાણી ફરી વળતા કોઈ મનુષ્યો જમીન જમીન રહી હોય, જમીન ઉપર મનુષ્ય રહીએ, જમીન જ નહીં રહીએ, જમીન ન રહીએ તો ખેતી ન રહીએ, ખાવા પીવાના સાધનો ન રહે, સારો સમુદ્ર છે પાણી પીવાના ન રહીએ, અને અન્ન ઉત્પન્ન થાય આપણે થાય એ વાત પણ કોઈ સંભવિત દેખાતી કે મનુષ્ય પ્રાણી નું એને પણ પ્રલય કહે છે. બે રીતે પ્રલય માને છે. કોઈ એમ માને છે કે દાવામાં લાગશે, એટલો અમે ચારે બાજુ પ્રજ્વલિત થશે તો બધું ભસ્મીભૂત થઈ જશે અને માણસો પણ એમાં મરી જશે, પ્રાણીઓ પણ એની અંદર મરી જશે, ખરા પશુ પક્ષી માણસો બધા કોઈ બચી નહીં શકે અને રાખ થઈ જશે બધી એમ માને. એ પણ સંભવ નહીં દેખાતું નથી. ઘણા જુદા વિચાર માંગે
પછી
એ તો ક્યાં એટલો બધો જૂનો વિચાર તો એની મનમાં નથી.
આપણે જવાબ
વગર સમજે કોઈ અભિપ્રાય સ્વીકારી લઈએ તો એને તો કોઈ પરિણામ નિષ્ફળ નથી. બધા જ જીવના પરિણામ જે કઈ પ્રકારના શુદ્ધ કે અશુદ્ધ વિકારી પરિણામ છે એ બધા જ કર્મબંધન માટે સફળ છે, અને અવિકારી પરિણામ મુક્ત થવા માટે સફળ છે. કોઈ પરિણામ અફળ નથી થતા. એટલે એમ કહે છે ઘણા ઊંડા વિચારમાં ગયા પછી એમ જણાવવું સંભવિત લાગે છે કે કેવળ આ સૃષ્ટિનો નાશ થાય કે કેવળ પ્રલય થાય એ ન બનવા યોગ્ય સ્થિતિ છે. સૃષ્ટિ એટલે એક આજ પૃથ્વી એવો અર્થ નથી. સૃષ્ટિ એટલે આપની આગળ જે દેખાય છે એટલો અર્થ નથી. સૃષ્ટિ એટલે આખો મધ્ય લોક છે અથવા દેવ લોક છે, નીચે નાખી છે, એ બધાનો પ્રલય થાય તો બ્રહ્માંડનો નાશ થાય. શું થાય પછી? શૂન્ય થઈ જાય કે પર્યાયાંતર થઈને બીજો પદાર્થ થઈ જાય કે શું થાય? એ કોઈ વાત સંભવિત દેખાતી નથી. એક રજકણનો પણ નાશ થતો નથી, પરમાણુનો પણ નાશ થતો નથી. અવસ્થાંતર અવશ્ય થાય છે પણ નથી. પછી 22મો પ્રશ્ન ગાંધીજીએ પૂછ્યો છે, એ નીતિ સંબંધી પૂછ્યો છે કે અનિતિ અત્યારે બહુ વધી ગઈ છે, તો આ અનિતિ માંથી ક્યારે શું નીતિ થશે ખરી જગતમાં? લોકો કઈ ન્યાય નીતિ માં સમજશે ખરા કે આવું બધું હાલશે? ઉત્તર કે આ પ્રશ્ન નો ઉત્તર સાંભળી જે જે અનિતિ ઈચ્છે છે તેને જો ઉત્તર ઉપયોગી થાય એમ થવા દેવું યોગ્ય નથી લાગતું. શું છે કે જો સાચો હું ઉત્તર આપીશ તો જેને અનિતિ કરવાનો અભિપ્રાય છે કે અનિતિ કર્યા વગર જગતમાં ચાલે નહીં, અનિતિ કરવી જોઈએ, અનિતિ તો પાર્ટ ઓફ ધી લાઈફ ગણાય છે અત્યારે, તો શું જીવનનો એક ભાગ ગણવામાં આવે છે? માટે અનિતિ તો દુનિયામાં કઈ મટવાની નથી. પછી આપણે એમ કહે છો કે અનિતિ તો દુનિયામાંથી મટવાની નથી, તો પછી જેને અનિતિ કરવું છે એને પ્રોત્સાહન મળી જશે? માટે સાચો ઉત્તર આપો અને મારા વચનનો કોઈ ગેરલાભ ઉઠાવે એ મને યોગ્ય નથી લાગતો. એટલે ઉત્તર લાક્ષણિક ઢબે બીજી રીતે આપે છે. ઉત્તર તો આપી દીધો, મારા ગર્ભિતપણે એ વાત છે કે દુનિયામાંથી અનિતિ ટોળવાની નથી, પણ એવું ચોખ્ખું ન કહ્યું. કેમ ન કહ્યું કે જે જેવો અનિતિ ઈચ્છે છે તેને આ ઉત્તર ઉપયોગી થઈ જાય, આધાર મળી જાય, ક્યાં તો ફલાણા મહાપુરુષે પણ આમ કહ્યું છે એમ થવા દેવું મને યોગ્ય નથી લાગતું. નાની સુની આ કોઈ તાત્વિક વાત નથી, કોઈ ધર્મની સૂક્ષ્મ વાત નથી, લૌકિક અનિતિ નીતિનો પ્રશ્ન છે ગાંધીજીનો. તો પણ ઉત્તર આપવામાં કેટલી દૂરદર્શિતા છે એ વિચારવા જેવું છે. એક પ્રશ્ન સામે આવે છે તો શ્રીમદજીનો ઉપયોગ કેટલો લાંબે સુધી જાય છે, કે આ ઉત્તર દેતા કોને લાભ થાય કોને ગેરલાભ થાય, માટે ઉત્તર કેમ દેવો જોઈએ, કેટલી વિચક્ષણતા રહેલી છે. એટલે ખાસ કરીને એના ઉપરથી વક્તા લોકોને એક વાત સમજવા જેવી છે, શ્રોતા કરતા આ વાત ઉત્તર દેનારા લાંબી પડે છે કે જે જે જીવો વક્તા છે એની સામે પ્રશ્ન આવે છે, વક્તૃત્વ દરમિયાન પણ પ્રશ્નો આવે છે અને પ્રશ્નોત્તરીનો ખાસ સમય હોય ત્યારે તો એટલા પ્રશ્નોનો ઉત્તર પ્રસંગ હોય છે, ત્યારે કયા પ્રશ્નોનો કેવો ઉત્તર દેવો જોઈએ અથવા આવશ્યક લાગે તો કોઈ પ્રશ્નનો જાહેરપણે ઉત્તર ન દેવો જોઈએ, કે આ પ્રશ્નનો ઉત્તર જાહેરમાં દેવો એ જાહેર હિતમાં નથી, લોકોના સમાજના હિતમાં નથી, માટે આ પ્રશ્ન સંબંધે સમજવું હોય એને વ્યક્તિગત રીતે સંપર્ક સાધીને પોતાના પ્રશ્નનું સમાધાન કરી લેવા જોઈએ છે. એવી અનેક જાતની ઉત્તર દેવાની અંદર વિભિન્ન પ્રકારની મર્યાદા સમજવી જોઈએ અને એ સમજવાની વિચક્ષણતા હોય એનું કામ છે ઉત્તરો લેવાનું, નહીતર પોતાને નુકસાન કરે અને બીજાને પણ નુકસાન કરે. એવો જરા પ્રસંગ છે, અહીંથી સમજાય છે.
આ વાત તો શારીરિક રીતે શારીરિક રીતે નહીં, વ્યક્તિગત રીતે નહીં એવું વિવેક કરવું.
એટલે
બે જણા આકસ્મિક કોઈ વાત હોય, પાંચ ત્રણ જણા હોય, ચાર જણા હોય, આમે ઉત્તરમાં વિવેક
કરવું. એકથી વધારે હોય લોકોને નુકસાન થતું હોય તો આપણે સમજતા કે લૌકિક પ્રયોજનમાં તો સમજીએ છીએ કે ભાઈ આ વાત પાંચ જણની વચ્ચે કરવા જતા અનુકૂળ નહીં પડે, બાજુના રૂમમાં લઈ જઈએ છીએ તમારી વાત કરી લેવી છે. અથવા સામાન્ય રીતે મોટા માણસો જેને ત્યાં ઘણા લોકો સલાહ વિચાર વિમર્શ કરવા આવતા હોય છે, એ વાતચીતના ની ચેમ્બર બે રાખે છે. એક મીટિંગ, એક રૂમ મીટિંગ રૂમ રાખે અને એક વાતચીતનો રાખે. બુદ્ધિશાળી માણસને કહેજો તમે નેતા બે બેઠક રૂમ જ બે રાખે. કોઈ મીટિંગ રૂમમાં બેસાડવું જરા ખરાબ લાગે, ત્રણ માણસ છે ને એને મીટિંગ રૂમમાં ક્યાં બેસાડવા. પણ કોઈની સાથે વાતચીત ચાલતા હોય તો સમજદાર માણસ બે દીવાનખાના રાખે ને, દીવાનખાના જ બે રાખે. એટલે જે રામ ઘરના માણસ હોય કે કોઈ આવ્યા છે એની સાથે ભાઈ વાત કરે છે, તમે જરા આ સોફા ઉપર બેસો એમ કરીને આ દીવાન પછી ઉદાહરણ વાતચીત પૂરી થાય તો પોતે ત્યાં આવે છે. એને અંદર લેવાનો અંદાજ એમ થાય કે મને વેટિંગમાં બેસાય અને ભલે પોતે ત્યાં જાય. એ દરમિયાનમાં બોલો હોય તો આ દિવસ મને બેસાય જોઈએ કે મને શકાય. સામાન્ય એવું ન લાગે કે હું મારા ઘરે જઉં છું અને મને લાઈનમાં વેટિંગમાં ક્યુમાં મૂકી દે છે. પણ કોઈની અંગત વાતો હોય, કોઈની વ્યક્તિગત વાતો હોય, કોઈનો કોઈ પ્રશ્ન હોય, કોઈને કાંઈ પ્રશ્ન હોય, વ્યક્તિગત માણસ જયારે સલાહ લેવા આવતા હોય ત્યારે પેલી બધી વાત કરે તો એમાં બીજાની ઉપસ્થિતિ તો ઈચ્છનીય વસ્તી નથી વાપરતો. એ તો વિવેક લૌકિકમાં પણ કરવામાં આવે છે. ત્યારે આ તો એક સુપર ઇન્ટેલિજન્સનો વિષય છે, આ કોઈ ધર્મ એટલે અંધેરિત રિવાજનો પ્રસંગ નથી. આ તો અતિશય બુદ્ધિમત્તાનો વિષય છે કે જેને સામાન્ય બુદ્ધિ કરતાં વિશેષ બુદ્ધિ હોય, સામાન્ય જનસમાજ કરતા એને આ પ્રશ્ન ઉત્તર કરવાનો પ્રસંગ આવે છે. એનામાં તો એટલી વિચક્ષણતા અને બુદ્ધિમત્તા હોવી જોઈએ કે કઈ કઈ જગ્યાએ કઈ પદ્ધતિથી વાત કરવી જોઈએ, કોની સાથે કેવી રીતે વાત શરૂ કરવી જોઈએ, કોની સાથે કેવી રીતે વાત શરૂ કરવી જોઈએ. એટલે સામાન્ય રીતે વાત કરનાર આવનારની પરિસ્થિતિ માપી લઈએ છીએ, માપવી પડે છે. આ ક્યાં ઊભો છે, કેટલી સમજમાં આવવું છે, કયો અભિપ્રાય ધરાવે છે, સંપ્રદાય અપેક્ષાએ, લૌકિક અપેક્ષાએ, અને પછી એની સાથે એ પદ્ધતિથી જો વાતચીત કરવામાં આવે તો એને નુકસાન ન થાય, નહીં તો નુકસાન થવાની સંભાવના ઘણી રહી છે.
માતાજીનો એક ઉદાહરણ નમૂનો બન્યો દિલ્હીવાળાની સાથે ચર્ચા. હા,
બહુ સારો પ્રસંગ નહીં હતો કે બીજી બહેનશ્રી પાસે દિલ્હીમાં તિલકુમારની આવે છે, ચર્ચા કરતા કે આ પ્રસંગની અંદર એમાં એક વાત ચાલી કે સમ્યક દર્શન પહેલાં નિર્ણયની ભૂમિકા. પ્રશ્ન ખરેખર જિજ્ઞાસ સાથે નહોતો, પણ પ્રશ્ન પોતે માન્યો છે એ બરાબર છે કે બરાબર છે એમ સામેથી કન્સેન્ટ મળી ગયો કે અમે એમ માનીએ છીએ એમ આપો જ કયો છો એમ એની દ્રષ્ટિ પ્રશ્ન. એટલે ખ્યાલ આવી ગયો વિચાર સ્થિતિ ઘણી સૂક્ષ્મ છે. આને જો સાચો ઉત્તર આપશું તો એને જે ભૂમિકા ઉપર, જે નિર્ણયની ભૂમિકા ઉપર લક્ષ્ય ન હોવું જોઈએ. હું તો જ્ઞાનનો પ્રશ્ન તો જ્ઞાન નિર્ણય કરે છે, જ્ઞાન નિર્ણય કરે છે, પહેલાં જ્ઞાન નિર્ણય કરી દે છે, બરાબર છે ને. એનું વજન જે જ્ઞાનના એ ભેદ ઉપર જો સાચો નિર્ણય તો જ્ઞાન જ કરે છે, પણ જો સાચો નિર્ણય આ જો ઉત્તર આપે તો એને જે આ વજન છે ને જ્યાં એ અટકી ગયો છે એ જે અટકી જાય, એટલે એને એ રીતે ઉત્તર નહોતા આપતા. ફેરવે ફેરવીને એ જ વાત કરતા હતા, પણ એમ સામે ધંધાતા નહોતા. ઉપસ્થિતિ હતી મારે તો ખ્યાલ તો આવે કે કેમ આમ કરે છે, એને પ્રશ્નમાં એટલું વજન હતું એ રીતે વાત હતો કે જો એને એ રીતે ઉત્તર આપવામાં આવે તો બરાબર ફસાઈ જાય કે અમારી વાત ને જે પેન્શન નો આધાર છે સીધે સીધો પ્રશ્ન પૂછીને આ ઉત્તર લઈ ગયો છે. પછી ત્યાંથી ત્યાંથી નીકળી શકે આ વિષય એવો સૂક્ષ્મ છે કે વાત સાચી હોય તો પણ ક્યારે કેવી કેટલી કેવી કેવી રીતે એને હા પાડવી હા પાડવી કે કેમ બહુ ઊંચી ક્ષમતા કરતા બીજા પ્રશ્ન થતો પકડ પણ સ્પષ્ટ બહાર આવી ગઈ. એ રીતે ઉત્તર દેવાની અંદર બહુ જ સમજણ વાળાનું કામ છે. એટલે ગાંધીજીને એમ કહે છે કે આ જગતમાંથી અનિતિમાંથી સુનિતિ સરળતા થઈ જાય એ બંને અસંભવિત છે. દુર્જનો અને સજ્જનોનો મેળ આ જગત છે એમાં ન તો દુર્જનો મટી જવાના છે ન તો સજ્જનો મટી જવાના છે. આના સ્થિતિ ચાલવાની છે. અનિતિ અને સુનિતિ બંને ક્રયાસ કરવાના.
આમાં એમ ફલિત થયું કે સામેથી તો કોઈ વાત કરવી જ મુમુક્ષુને કરવી જ ન જોઈએ. આમાં એમ ફલિત થયું કે સામેથી કોઈ પૂછે નહીં તો એને તો કોઈ વાત કરવી જ ન જોઈએ.
પહેલાં તો પોતાને વાત કરવાની યોગ્યતા છે કે કેમ એ પહેલાં નિર્ણય કરવાની જરૂર છે કે મારી યોગ્યતા છે વાત કરવી એટલે શું સામાન્ય શિખામણ આપવી ઉપદેશ આપવી એ જ વાત છે ને એની ભૂલ સુધારવી ચાલો એમ પોતાની યોગ્યતા કેટલી છે એમ કરવાની એ ફરજ બજાવવા માટે પોતે યોગ્ય છે કે કેમ આ તો વિચાર પહેલા પોતાને કરવાનો છે. પોતાનો અધિકાર માનવો યોગ્યતા નથી એટલે અધિકારી નથી. અધિકાર પાડવો એટલે મર્યાદા પાડવો. ભૂલ તો પહેલા પોતે કરે છે ઓલાની ભૂલ ક્યાંથી સુધારવાની સુધારવાની હતી
માતાજીનો અગર જે ઉત્તર આપવાનો અભિપ્રાય અગર ન સમજે તો માતાજીની વિરાધના થઈ જાય. વક્તા જે શ્રોતા હોય
એને શું કર્યું કે અમુક શાસ્ત્રમાંથી એ વાત તો આચાર્યોની પકડી હોય આપમાં ચર્ચા કરતા હોય શાસ્ત્રોના આધાર મેળવતા હોય બધું પાકું કરવા માટે પ્રત્યક્ષ જ્ઞાની વિરાજમાન થતો એમની પણ સંમતિ લેવાના ભાવથી પ્રશ્ન કર્યો હોય. ખરેખર પ્રશ્ન એમ કરવો હતો કે આ વિષયમાં આપના સ્નેહથી અમારે કંઈક સાંભળવું છે. અમે વાંચીએ છીએ વિચારીએ છીએ સંભવ છે તેમાં કોઈ સ્થૂળ ભૂલ સૂક્ષ્મ ભૂલ રહી જવાની પરિસ્થિતિ છે તો આપના પાસેથી સાંભળવું છે. પકડું બરાબર પણ પોતે જે નક્કી કર્યું છે એના ઉપર સાચું છે એ મોર મારવાનો પ્રયત્ન કરવો પૂછવાની પદ્ધતિ પણ મનુષ્ય માટે યથાર્થ નથી. એટલે હવે પોતાના ધારણા પ્રમાણે ઉત્તર ન આવે અને આચાર્યનો વાત તો પછી મેળ ખાતી હોય બીજા જ્ઞાનીઓની મેળ ખાતી હોય. એટલે જે પ્રત્યક્ષ જ્ઞાનીનો ઉપકાર થવાનો જે પ્રસંગ છે એના બદલે એના પ્રત્યે થોડો ઊંડો ભાવ થઈ જાય. આચાર્ય આમ કે છે ગુંડાચાર્ય આમ કે છે નાના આચાર્ય આમ કે છે બીજા જ્ઞાની આમ કે છે. એટલે જે બહુમાનનો પ્રકાર છે એમાં થોડો પાર નીચો આવે. લાભ થયું કે નુકસાન થયું શુક્રવાર નુકસાન થયું તો પોતાની પદ્ધતિ ઉત્તર મેળવવા માટે નુકસાન થયું. પ્રશ્ન કરનારે ઘણો વિચાર કરવાનો છે જેમ ઉત્તર દેનારે વિચાર કરવાનો છે પ્રશ્ન કરનારે પણ ગમે ત્યારે ગમે તેવા તર્ક વિતર્ક કુતર્ક ફેંકવાની અને ગમે ત્યારે પ્રશ્ન કરવો તો જિજ્ઞાસામાં ઉભા રહીને પ્રશ્ન કરો. પ્રશ્નકારની ભૂમિકા જિજ્ઞાસાની છે. હું જાણું છું અને મારું જાણેલું મારે પાકું કરાવી લેવું છે તમારી પાસે સહી કરાવી લેવી છે નીચે સર્ટિફિકેટ મળી લેવું છે લખાણ મારું છે તમે કરી લો એ પદ્ધતિનું જિજ્ઞાસા નહીં નથી. અને જ્ઞાની પુરુષ પાસે તો એ વિનય પણ નથી કે હું લખી દઉં ને તમે સહી કરો. એ વિનય નહીં કે અમારો લખેલો છે આપણે સહી કરવા માટે કાંઈ એવું મૂકું છું. એ તો પોતાની વાતમાં બાંધી લેવાની વાત છે. એટલા માટે એમ કહે છે કે જ્યાં સુધી તું અનુભવ સુધી ન પહોંચે ત્યાં સુધી તું જિજ્ઞાસા ભલે તે એમ સાંભળ્યું હોય, એમ વાંચ્યું હોય, એમ વિચાર્યું હોય કે આત્મા છે પરમાત્મા છે, તો પણ એ પરમાત્મા પ્રગટ અનુભવમાં પ્રગટ ન થાય ત્યાં સુધી એ વિષયમાં જિજ્ઞાસુ રહેવું સારું નથી. આવી ગયો આપણે હમણાં પ્રશ્ન, આવી ગયો દેવકર્મી નવાનું. એટલે જિજ્ઞાસા એવી ચીજ છે કે એમાં સત્યને સ્થાન મળવાનો અવકાશ છે. વિચારની ભૂમિકામાં સત્યના સ્થાન મળે એવી ખાલી જગ્યા, અવકાશ એટલે એવી ખાલી જગ્યા રાખવી એ મનુષ્ય માટે હિતકારી છે. આત્મો જો સંક્ષેપ સમજી લેવામાં આવે તો ઘણા અનિષ્ટમાંથી બચે, નહીતર ક્યાંય ને ક્યાંય પોતે પોતાને નુકસાન કરી દેશે એવી પરિસ્થિતિ. શું કે માત્ર એમની વિચક્ષણતામાંથી આટલી ચર્ચા ચાલી. શ્રીમદજીએ જે ઉત્તર આપ્યો છે એમાં વિચક્ષણતા કેટલી છે એને આપણે વિચારીએ છીએ કે આ જગતમાંથી અનિતિ જવાની નથી એમ કહીને જેને અનિતિ કરવી છે એને હું પ્રોત્સાહન આપવા માંગતો નથી. તો જ્યારે અનિતિ જવાની નથી પછી આપણે પણ શા માટે લાભ લેવો નહીં? ત્યાં સુધી વિચારતા થઈ ગયા. માણસો ધંધા વેપારમાં અનિતિ નહોતા કરતા, ઘણા લોકો કરવા માંડ્યા, કરવા માંડ્યા એમાં કેટલા પૈસાવાળા થયા. લોકો એમ વિચારતા થઈ ગયા કે આપણે અમથા નીતિ નીતિનું થતું પકડી ભાઈ રહ્યા, આમના આપણે ભાઈ ગયા પૈસા વગેરે. આ જો જેણે ટેક્સની ચોરી, બીજી જગતની ચોરી, એક્સાઇઝની ચોરી, આ ચોરી અનેક જાતની છે ને, કેવા પૈસામાં થઈ ગયા છે. આપણે અમથું નીતિનું થતું પકડી જઈ ગયા. જગતમાં અનિતિ ચાલે છે ને અનિતિથી વગર પૈસો થાય એ માટે આવી રીતે લોકોના વિચારો કરી જાય છે. સત્પુરુષ પાસે, જ્ઞાની પુરુષ પાસે એ બાબતની સંમતિ મળી શકે એવું
નથી.
સિદ્ધો પૂછે કે આડકતરો પૂછે એમાં એ સંમત થાય એવું કરવું કરવા માટે એનું બધું અજાણી પણ એનું મદદ નથી આપતા. એમ સાચો ઉત્તર આપીને પણ એનું મદદ નથી. જગતમાં તો સર્વ ભાવ અનાદિ છે, નીતિ કે અનિતિ. તથાપિ તમે અમે અનિતિ ત્યાગીને નીતિ સ્વીકારીએ તો તે સ્વીકારી શકાય એવું છે અને એ જ આત્માને
કર્તવ્ય
છે. બહુ સરસ જવાબ મળ્યો છે. પૂર્ણ અલ્પ વિરામ મજમાં નથી મૂક્યો કે ભલે નીતિ અનિતિ એના રીતે રહેવાની છે, તથાપિ અમે ને તમે તે નીતિ સ્વીકારીએ તો સ્વીકારી શકાય એવું છે અને એ જ આત્માને કરવાનું છે. નીતિ વિશે જો તમે પૂછતા હો તો નીતિને આપણે સ્વીકારવી જોઈએ. ભલે જગતમાં બંને રહેવાના હોય, આપણું કર્તવ્ય તો નીતિમાન રહેવાનું છે. નીતિમાન થવાનું આપણું કર્તવ્ય નથી. અને સર્વજીવાશ્રી નીતિ મોટી નીતિ સ્થપાય એવું વચન કહી શકાતું નથી. સંભવિત દેખાતી નથી કેમ કે એકાંતે તેની સ્થિતિ થઈ શકવા યોગ્ય નથી. પણ એની વાત મુખ્ય કરવાની છે આ સમજવા માટે કે આપણે નીતિ છોડવાની નથી. ભલે જગતમાં નીતિ અનાદિથી છે અને અનંતકાળ રહેવાની છે, તો પણ આપણે નીતિ છોડવાની નથી. બહુ સરસ ઉત્તર આપ્યો છે. લૌકિક પ્રશ્ન ઉઠો છે પણ ઉત્તર બહુ સારો આપ્યો છે. જેને પોતાના અભિપ્રાય પ્રમાણે ચાલવું છે એ પોતાના અભિપ્રાયને પુષ્ટ કરવા માટે અનેક જાતના ગાના ગોતેલું છે, અનેક જાતના ગાના ગોતેલું છે. વિચાર એટલો જ કરવાનો છે કે મારા આત્માને નુકસાન છે કે મારા આત્માને લાભ છે, આટલો જ વિચાર કરવાનો છે. પોતાની હૈયાતીને દીર્ઘ દ્રષ્ટિથી જોવાની છે, જે સંકુચિત દ્રષ્ટિથી શોર્ટ સાઈટ જેને કહે છે કે આ 50 વર્ષની જિંદગી છે એમાં દુઃખી ન થઈ એવું આપણે કરી ગયો, 50 વર્ષ જીવવાના છીએ હવે એમાં આપણે છે તો દુઃખી ન થઈ ને એવી વ્યવસ્થા કરી ગયો, ભલે અનિતિ કરવી પડે. તારી હૈયાતી 50 વર્ષની નથી, હજી ન ગણાય એવા અગણિત વર્ષો સુધી, અગણિત કાળ સુધી તું રહેવાનો છું અને વધે હું સુખી રહીએ, સર્વકાળ માટે સુખી રહીએ એવું કહ્યું એ વિચારવા જેવું છે. 25-50 વર્ષનું વિચારવા જેવું પણ જે જુઓ ટૂંકી દ્રષ્ટિવાળા છે, એ માત્ર એટલો જ વિચાર કરે છે, આવતીકાલનો વિચાર કરતા નથી. એથી કરીને કઈ કુદરતે અનુકૂળ થઈ જાય એ કુદરતના ઘરમાં એ ન્યાય નથી. કુદરતના ઘરમાં તો ગમે તે જીવ હોય બધાનો ન્યાય એક જ કાયદાથી થાય છે, કોઈના માટે બીજો કાયદો જ્યાં નથી. ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર તીર્થંકરનો ગ્રહ હોય, કુદરતનો કાયદો કોઈને માટે બીજી રીતે આવતીકાલનો વિચાર કરે એને ડાયો કહેતા નથી. ઓછી બુદ્ધિ વાળો કહે છે, નાનીઓ એમ જ કહે છે. જીવને એવું ડાપણ જોતું નથી એમ નથી, પણ એ જાતની ઘેલછા છે જીવને, એ વ્યસન જેવી વાત છે. એક માણસને બધા માણસને અત્યારે તો ખબર છે, સ્ટેચ્યુટરી વોર્નિંગ આપે છે આની અંદર, બીડી પીવી, સિગારેટ પીવી, અથવા સ્મોકિંગ ઇઝ હાર્મફુલ ટુ ધી હેલ્થ. આ તો કાયદો કરી નાખ્યો છે, ઇન્ટરનેશનલ લો છે કે જે ધૂમ્રપાનના જેટલા કોઈ પ્રકારો છે એ બધા તબિયતને નુકસાન કરે છે. ને અત્યારે તો એ ભાવ એવો છે કે કેન્સર સુધી નો ભય એમાં રહેલો છે. તો કિનારા કેટલા છે? કોઈ પણ દુનિયાની અંદર ઉત્પાદન કરનારને પોતાના ઉત્પાદકની ખામી જાહેર કરે તો એનું ઉત્પાદન બજારમાં ચાલે ખરું? મેન્યુફેક્ચર કોઈ પણ બાબતનું હોય પોતાની આઈટમ ખામી વાળી છે, આ જાણે ખામી છે મારે કે તમારી તબિયત બગડે છે તો હાલે કોઈ દિવસ છતાં વધારે વધારે ચાલે છે. શું કારણ છે? કે જીવને નુકસાન થાય છે એમ ખબર હોવા છતાં ઇન્સ્ટન્ટ અત્યારે મને સારું લાગે છે, ઇન્સ્ટન્ટ જેને કહેવામાં આવે છે અત્યારે મને સારું લાગે છે, આ ક્ષણે મને આ વાત ગમે છે, કોઈ નુકસાન ન આવવું જોઈએ. વર્તમાન મને સારું લાગે છે ને, અનિતિ કરનાર પણ આ જ કામ કરે છે કે મને અત્યારે અનિતિથી લાભ થાય છે ને એમાં જે કર્મ બંધાય તો ભવિષ્યમાં નુકસાન થવાનું છે ને, ભલે એમાં એની કર્મની થિયરીમાં એ માનતો હોય, એની શ્રદ્ધા પણ હોય તો બરાબર છે. જગતની અંદર વિગત એવી ફાંકા બાદ છે કે નહીં થાય એવું માણસને પ્રતિકૂળતા આવવી પડે છે. ક્યાંથી આવે છે? આજે રાત્રે સૂતા પછી ખબર નથી હોતી કે રાતની અંદર હું ગડબડ થવાની છે, તમારે ઉઠશું ત્યારે શું પરિસ્થિતિ હશે એ સૂતી વખતે ખબર નથી હોતી. ક્યાંથી આવે છે? ક્યાંના પૂર્વ કર્મ ફળ આવે છે, નજર સામે દેખાય છે, છતાં અત્યારે મને લાભનું કારણ છે એની જે એની વર્તમાન પોતે કલ્પેલો માનેલો જે લાભ સારું અત્યારે લાગે છે એ વ્યસન જેવી ચીજ છે. કે ભલે કેન્સર થાય પણ અત્યારે મને એની પીડા બધી નહીં હાલે, એ પોતાની તરફને રોકી નથી શકતો. આ સ્થિતિ સંસારી જીવની છે, એટલે પોતે પોતાને નુકસાન કરે છે. એટલે એને સમજણ નથી એમ કહેવાય. જ્ઞાનભાઈ ઘણા પ્રશ્નો પૂછે કે આ બધું સમજ્યા પછી માણસ આમ કેમ કરતો હશે, આવી રીતે કરે છે. કે ધૂમ્રપાન કરવાથી કેન્સર થાય છે, તમાકુનું સેવન કરવાથી કેન્સર થાય છે, તો મોંઘામાં મોંઘે છે એના ભાવ વધતા જાય છે, એના પર ટેક્સ વધતા જાય છે, એના ભાવ વધતા જાય છે, છતાં બધા વધારે એનો ઉપયોગ થતો જાય છે. દારૂ બધાને ખબર છે કે દારૂ પી એને હાર્ટ ડિસીઝ થાય, એને ડાયાબિટીસ થાય, એને બ્લડ પ્રેશર થાય, એનું ભાન ભૂલે તો ગમે એવું નુકસાન વ્યવહારમાં પણ કરી બેસે, એટલે બધું બધું પ્રચાર વધતો જાય છે ને. કેમ કે અત્યારે સારું લાગે છે, વિવેક જે કરવાનો છે આ જગ્યાએ, કે તને અત્યારે સારું લાગે છે એટલા માટે તું કરાશ કે કઈ આગળ પાછળનો તને વિચાર છે. આ ટૂંકી દ્રષ્ટિ ને દીર્ઘ દ્રષ્ટિ આ જગ્યાએ એનો ઉપયોગ
કરવાનો છે.
ક્ષણિક સુખ માટે મોટું નુકસાન વળવા જીવ તૈયાર થાય છે એને તમે ડાયો કેમ કહો? એક જાતની ઘેલછા કહો, એને એક જાતનું જ્ઞાન પણ કહો. પ્રકાર છે એક જ્ઞાન પણ. પરિસ્થિતિ સંસારી જીવની આ છે, એમાંથી બહાર કાઢવા માટે આ મહાપુરુષોનો લાભ છે. સંસારી જીવની આ પરિસ્થિતિ છે, કોઈ ક્યાંય ફસાણમાં છે, કોઈ ક્યાંય, કોઈ ક્યાંય, કોઈ ક્યાંય, એને એમ કહે છે. બીજા કોઈ પ્રકારે જીવને વિભાવનો અભાવ થાય એવો કોઈ જગતમાં ઈલાજ નથી. ટેમ્પરરી દબાઈ તો દમનથી દબાય કે કોઈ સારા વિચારથી દબાય, પણ એ ટેમ્પરરી દબાશે, કશાયની મંદતા નહીં. પછો ઉછળીને બહાર આવશે, એ ઊંધાયેલો હશે. કશાયને ઊંધવો એ સાચો ઉપાય નથી, પણ સમ્યક પ્રકારે એનું ઉપશમન કરીને ક્ષય કરવો એ એનો સાચો ઉપાય છે. અને એ ઉપાય જૈન દર્શન સિવાય જગતના સાહિત્યને જોઈ લો તો ક્યાંય મળે એવું નથી. આપણું એ સદભાગ્ય છે. કેટલો લાભ લઈએ એ આપણે વિચારવાનું છે, પણ વસ્તુ હજી મોજૂદ છે એ બહુ મોટી વાત છે. એ માર્ગનો હજી નાશ નથી થયો, અખંડપણે મોક્ષ માર્ગ હજી જળવાઈ રહ્યો છે. જેને લાભ લેવો હોય લઈ શકે છે, એના માટે કોઈ પ્રતિબંધ નથી. આખી ખુલ્લું છે. પાપીમાં પાપી ગઈકાલનો પાપીમાં પૂરો પાપી માણસ પલટો મારી શકે છે, અને એક જ સેકન્ડ લાગે છે, એક સમય પલટો મારતા લાગે છે, બીજો સમય એને લાગતો નથી. એટલે બહુ નીતિ અંતિના પ્રશ્નો સારી રીતે ઉત્તરમાં ગાંધીજી આપે છે. 23મો પ્રશ્ન છે, દુનિયાનો પ્રલય છે કે પ્રલય એટલે જો કેવળ નાશ એવો અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી એ ઉપર કહી ગયા. કેમ કે પદાર્થનો કેવળ નાશ થઈ જવો સંભવતો જ નથી, એક પરમાણુ પણ સર્વથા નાશ પામે નહીં. પ્રલયનો બીજો અર્થ જે કરે છે એનો જવાબ આપ્યો છે આમાં, કે પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઈશ્વરાદિને વિશે લીન પણ તો કોઈના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે. આવો એક અભિપ્રાય છે કે પ્રલય થશે ત્યારે આ સૃષ્ટિનો સંકેલો થઈ અને એક પરમ બ્રહ્મની અંદર બધું લીન થઈ જશે. જે પરમ બ્રહ્મ કયો? પરમાત્મા સ્વરૂપ કયો? એની અંદર બધું લીન થઈ જશે. એને એ પરમેશ્વરે લીલા કરી, જેમ સમુદ્રમાં તરંગની મોજા હોય છે, એમાં બધી સૃષ્ટિની રચનાથી, જળ ચૈતન્ય એમાંથી, અનેક જીવો થયા, અનેક જળની પ્રકૃતિઓ થઈ અને સંસાર ચાલ્યો. એ પરમ બ્રહ્મે ઉત્પન્ન કર્યો, ઉત્પત્તિ એને કહે છે, અને પાછો એનો પ્રલય થશે, ઉત્પત્તિ સ્થિતિને નાશ, એનો નાશ થશે. ત્યારે શું થશે કે આ બધી લીલા એ સંકેલી હશે, પરમ બ્રહ્મ છે, અને બધું પાછું એકમાં દલીન થઈ જશે, એક પરમ બ્રહ્મની સ્થિતિ રહી જશે. તો એને ઈશ્વર કે આવા અનંત વાળો પ્રલય થઈ ગયા, અને અનંત વાળા આવી સૃષ્ટિની રચના છે. એક વાર નહીં, અનંત વાળા પ્રલય ગયા, અનંત વાળા સૃષ્ટિ રચાય પ્રલય ગયા, એમ આવે એની અંદર. આવે કે જયારે જયારે સૃષ્ટિ રચાણી ત્યારે આ બધા ખેલ ખેલાણા હતા. એક ખેલ નો અત્યારે આ પાઠ ચાલે છે આ સ્ટેજ ઉપર. આવું અનંત વાર થઈ ગયું છે એવું વિધાન આવે છે એની અંદર.
આપણા ચોથા આરા, પાંચમા આરા, છઠ્ઠા આરા કઈ
એટલે શું છે કે એ બધા આરામના એવા પ્રકાર હોય છે,
બરાબર,
પણ તેનાથી જીવ નથી હોતા. આપણે કેટલા ચાલે રહે છે પ્રસંગો એવા પ્રકારના તો ને, કે ચોથા આરામાં ચોથા આરામાં યોગ્ય પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો, પાંચમા આરામાં પાંચમા આરામાં યોગ્ય અધાર્મિક પ્રસંગો હોય, પણ એના એ જીવ ન હોય
કારણ
કે પણ એવી કોઈ વાતો આવે કાળ અનુસાર નહીં, એટલે એમાંથી એ આ કલ્પના કરી લીધી. હું ને તમે હતા અનંત વાળા કે જણાવ્યું કે આ બધું ચાલ્યું છે, જે અત્યારે ચાલે છે એ પ્રકાર. કેમ કે સર્વ પદાર્થ સર્વ જીવ એવા સમપરિણામ કેવી રીતે પામે કે એવો યોગ બને, એક પરમ બ્રહ્મ સ્વરૂપે થાય એવા બધા જીવોના પરિણામ ક્યાંથી થાય, અને એવા બધા પરમાણુની સ્થિતિ ક્યાંથી થાય? હું કેવો સરસ લોજિક આપ્યું છે. કેમ કે જે સ્થિતિ થવી એ કોઈ પરિણામનું ફળ છે, મોક્ષ પણ કોઈ પરિણામનું ફળ છે, મોક્ષ માર્ગનું ફળ છે, અને સંસાર પણ કોઈ પરિણામનું ફળ છે. ચાર બધું જગતના બધા જીવો એવા એક સરખા પરિણામ પામીને એક કાળે બધા પરમ બ્રહ્મ થઈ જાય, દેખાતી નથી એ વાત. કોઈ પસંદ લઈ કે દેખાતી નથી. અરે એ ગુરુના શિષ્યમાં બધાને એક સરખો ઉપદેશ લાગતો નથી, નિમિત્ત એક સરખું છે, છતાં એક સરખું સામે નૈમિતિક પરિણામ નથી. બધા અનંત અનંત જીવો એક સરખ પરિણામને પામે એ વાત સંભવિત દેખાતી નથી. કેવી રીતે બને? અને જો તેવા સમપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરીને મિશ્રણ પણ બને નહીં, પાછી સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે બને? પરિપૂર્ણ સંપૂર્ણ થઈ ગયું, શુદ્ધ ઈશ્વર ભાવ થઈ ગયો, પછી એમાંથી સંસાર ભાવ કેવી રીતે? નીતિ મુક્ત આત્માઓને જન્મ મરણ ન થાય એનું નામ તો મુક્તિ છે. તો જેને જન્મ મરણ ન થાય વળી પછી એમાંથી જન્મ મરણ થાય એવી પરિસ્થિતિ કેમ કરે છે સર્જાય? એ વાત પણ શક્ય લાગતી નથી. વિષમપણ પણ બને એવું કેટલી બુદ્ધિનો વિષય પણ કેટલી હદે છે એમનો. ગમે એવો બુદ્ધિવાળો ગોરી લે એવી વાત છે. એ શ્રીમદ રાજચંદ્રજીના લખાણ એવા છે કે દુનિયાનો કોઈ પણ બુદ્ધિવાળો માણસ એક વાર તો એને થંભી જવું પડેલું છે, એમની વાત સાંભળીને એક વાર વિચારી જવું પડેલું છે, કે કહેનાર છે એની કોઈ વિચાર શક્તિ છે એની મર્યાદા આપણા કરતા વધારે છે, એને ઉભો રહી જવું પડેલું છે. એનો કોમ્પિટન્ટ તો કોઈ હોવો મુશ્કેલ છે, એ તો હજી કોઈ દેખાતું નથી કે એનો કોઈ કોમ્પિટન્ટ ફિગર હોય. અનકોમ્પિટન્ટ વાત છે બુદ્ધિમત્તાની દ્રષ્ટિ, અને બુદ્ધિમાનને તો આખું જગત સ્વીકારે છે. એટલે આજે પણ જે બુદ્ધિશાળી વર્ગ છે એ ભલે ઓછું સમજે છે, વધારે સમજે બીજી વાત છે, પણ એક વખત તો જે લોકો આ સાહિત્યનો સ્પર્શ કરે છે એને એમ લાગે છે કે કહેનાર કોઈ અસાધારણ વાત કરે છે. સાધારણ વાતો નથી આજે. ઓમ અવ્યક્તપણે જીવમાં વિષમપણ હોય અને વ્યક્તપણે સમપણ હોય, કેટલી દલીલ પોતે કરે છે હવે પાછા, કે માની લો કે એનું વિષમપણ અંદર ગર્ભમાં રહી ગયું હતું, શક્તિ રૂપે રહી ગયું હતું, અવ્યક્તપણે યોગ્યતા રૂપે રહી ગયું હતું, અને વ્યક્તપણે એને સંપૂર્ણ થયું, માટે બધા સરખા થઈને પ્રલય થયો. કેમ પ્રલય થયો? કે સંપરિણામ પામ્યા તો કે વિષમતાનો શું કે અંદર રહી ગઈ હતી એટલે ફરીને પછી એમાંથી સૃષ્ટિ થઈ. તર્ક છે કેમ કે તમે શક્તિ વિષમતાને યોગ્યતા તો સ્વીકારો છો, જેમ કે ઉત્સમ શ્રેણી ત્યાં શું પરિસ્થિતિ છે કે વિષમતા એને રહી ગઈ છે અંદરમાં, માટે અગિયારમાં ગુણ સ્થાને થી પણ પાછો આવે છે. જો તમારા ગ્રંથમાં, જો તમારા વિજ્ઞાનમાં એ ન્યાય છે તો એ ન્યાય અમે અહીંયા લાગુ પડીએ છીએ. કેટલી હદ સુધી પોતે તર્ક ઉદભાવ્યો છે અને એ વ્યક્તપણે અવ્યક્તપણે જીવમાં વિષમપણ હોય અને વ્યક્તપણે સંપૂર્ણ હોય અને પછી પ્રલય એ રીતે સ્વીકારીએ તો પણ દેહાદી સંબંધ વિના વિષમપણ શાસ્ત્રે રહે. દેહાદીનો સંબંધ તો રહેવો જોઈએ ને, પણ કે સર્વશુદ્ધ થઈ જાય એ સિદ્ધ પરમાત્મા થાય છે કે જ્યાં દેહાદીનો પણ સંબંધ નથી, માટે સૌ વિષમ પણ વ્યક્ત ને અવ્યક્ત એનું પણ સાયન્સ છે, એનું પણ વિજ્ઞાન છે અને એ વિજ્ઞાન પણ તલસ્પર્શી રીતે સમજવું જોઈએ. દેહાદી સંબંધ માનીએ તો સર્વને એકેન્દ્રિય પણ માનવાનો પ્રસંગ આવે. માનો કે ત્યાં એને સૂક્ષ્મ દેહ હતો જેમાં નિગોદિયાને હોય છે, એ દેખાતો નથી, નિગોદના જેમાં અહીંયા ભરેલા છે, આ જગ્યાએ પણ ખીચો ખીચ ભરેલા છે નિગુજના દેવ, કોઈ એક સોય નો પોઈન્ટ મૂકે એટલે ખાલી જગ્યા નથી, બરાબર છે. તો એવી રીતે પરમ બ્રહ્મમાં રહ્યા હતા, દેહાદી ભાવ દેહાદી પરિસ્થિતિ રહી હતી એમ સ્વીકારી લે તો બધા એકેન્દ્રી થઈ ગયા. કે તો શું થયું? એકેન્દ્રી થયા હતા તો પછી એકેન્દ્રી પણ માનવાનો પ્રસંગ આવે અને તેમ માનતા તો વિના કારણે બીજી ગતિઓનો અસ્વીકાર કર્યો. મારી પાસે ન્યાય શું છે બીજી ગતિનો અસ્વીકાર કરવાનો? તો એક ત્રીજ ગતિ તમે સ્વીકારી લીધી એની એ વાત પણ યોગ્ય લાગતી નથી. અર્થાત ઊંચી ગતિના જીવને તેવા પરિણામનો પ્રસંગ મટવા આવ્યો હોય તેને તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવ્યો. કેમ કે બધા હું તો જીવ ઊંચી ગતિમાં હતા, ઊંચી સ્થિતિમાં હતા, એને એકેન્દ્રી બનાવ્યા તમે આમાં તો આવી માન્યતામાં તો એ આજે ઘણા વિચાર ઉદભવે છે. આમાં તો ઘણા વાંધા આવે છે કે પ્રલય થઈને એક પરબ્રહ્મની અંદર બધા આવી જાય એવું માનવા જાઓ તો ઘણા વાંધા વાદ આવે છે, ઘણા એના અંદર તર્ક ઉતર્ક ઉઠી શકે છે. એ આજે ઘણા વિચારો ઉદભવે છે. સર્વ જીવ આશ્રય પ્રલય સંભવતો નથી, માટે બધા જીવોનો પ્રલય થઈ જાય એ વાત સંભવતી નથી, કે બધા એક જીવ થઈ જાય વળી એમાંથી છૂટા પડે વળી એક થાય એ વાત કેવી રીતે સંભવતી નથી. એનું એની વધારે બહુ સરળ સરસ તર્ક એમણે આપ્યો છે આ રામ અવતારના કૃષ્ણ અવતારના પ્રશ્ન. આજે રામાવતાર અને કૃષ્ણાવતારનો પ્રશ્ન છે ને એમાં બહુ સરસ ન્યાય આ વિષય આપ્યો છે કે આ ભેગા થયાને છૂટા પડે એ વાત બેસતી નથી, કેવી રીતે નથી બેસતી એનો તર્ક આપ્યો છે. એ 23મો પ્રશ્ન થયો. 24મો પ્રશ્ન છે નજીક ભક્તિથી મોક્ષ મળે ખરો કે? કોઈ માણસ સાવ અભણ છે, અક્ષર જ્ઞાન નથી, ગામડામાં કોઈ થાય એને મોક્ષ થાય કે એને કઈ ભણવું પડે, શાસ્ત્ર માસ્ત્ર વાંચવા પડે તો જ એને મોક્ષ થાય? જ્ઞાન મેળવવા માટે શાસ્ત્ર સાધન છે શું? તો પછી એને શાસ્ત્ર તો વાંચતા આવડે નહીં તો એ તો બિચારાનું ગયું ને, પછી એને તો મોક્ષ મળે જ નહીં ને. આવો એક પ્રશ્ન ઉઠાવ્યો છે. એને જ્ઞાન તો મળશે નહીં, પણ ના જ્ઞાન ભક્તિ કરી શકશે તો ભક્તિ થી એનો મોક્ષ થઈ જશે એમ પ્રશ્ન એમ ઉઠે પછે. તો ભક્તિ જ્ઞાન નો હેતુ છે. ચારિત્ર મોહ ની મંદતા થાય છે તો કોઈને દર્શન મોહ ની મંદતા થાય છે. જે જીવને એકલા ચારિત્ર મોહ ની મંદતા થાય છે એને બહિર્વૃક્ષી ઉઘાડ જ્ઞાન થાય છે. નાના પ્રમાણે શોષણ તો થાય જ. જેને મોહ ઘટે એને જ્ઞાનાવરણીનું તો શોષણ થાય, અર્થાત જેનો મોહ વધે એનું જ્ઞાન મળ્યા. બરોબર, આ શું છે? શુદ્ધ વિજ્ઞાન છે. જ્ઞાન અને મોહ વચ્ચેનો સંબંધ છે. ને ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાનનું કારણ શું છે? તો ભક્તિ છે. અને જ્ઞાન મોક્ષનો હેતુ છે. મોક્ષ નો હેતુ જ્ઞાન સિવાય કોઈ નથી. પાછા શું લીધું? મોક્ષ નો હેતુ જ્ઞાન છે. ક્યાંથી ઉત્પન્ન થયું? કે ભક્તિ વિના કોઈ દિવસ જ્ઞાન ઉત્પન્ન થાય નહીં. આ સુધી વાત છે.
કયા પ્રકારે ભક્તિ કરવી જોઈએ?
હા, બરાબર છે. જો જીવ સત્પુરુષને ઓળખે અને ઓળખીને ગૌમાન ભક્તિ કરે પોતાના સ્વરૂપ ને ઓળખે, જ્ઞાન સ્વભાવે આત્માને ઓળખે તો એનું દર્શન ન ઘટે, અનુભવ ઘટે. બંને વખતે દર્શન મોહની શક્તિ ઘટે. જેટલી દર્શન મોહની શક્તિ ઘટે એટલું એ પોતાના સ્વભાવને ગ્રહણ કરવા માટે એનું જ્ઞાન તૈયાર થાય, અથવા એને બહુમાન આવે. સ્વરૂપ નું બહુમાન આવે અને સત્પુરુષ નું જ્ઞાની નું પણ બહુમાન આવે. ઓળખાણ ઉપર આધાર છે. ભક્તિ કેવી ભક્તિ કરે? ઓગ ભક્તિ કરે કે ઓળખાણ વાળી કરે? એ યોગ ભક્તિ આપણે અનંત વાર કરી છે, એનાથી કઈ લાભ થતો
નથી.
એ ભક્તિ નથી પણ રાગ વૃત્તિ છે. શું છે?
રાગ વૃદ્ધિ.
એને જ્ઞાનીઓ ભક્તિ નથી કહેતા પણ એને રાગ વૃદ્ધિ કહે છે. શું? પછી એ રાગમાં ગળામાં રાગ બીજો ઉમેરાય છે. પુદગળ રાગ. રાગ એટલે અવાજ. ગુજરાતીમાં એને રાગ કહે છે. ગળામાં અવાજ કહે છે. રાગ રાગણી કહે છે ને. એટલે એક તો એને પોતાને રાગ થયો ભક્તિનો, એમાં પછી ગળાનો રાગ સારો હોય થઈ ગયો. આપણી ભક્તિ એટલે બીજા કરતા આપણી ભક્તિ સારી, બહુ
સારી.
લાભ નો હેતુ ત્યારે કે ઓગ ભક્તિ ટાળે
ત્યારે,
નહીતર લાભ નથી. જો ઓગ ભક્તિ માં રહ્યા કરે તો દર્શન નો વધે. ભક્તિનો પ્રારંભ છે એમાં થોડો મોહ દબાય છે, એ પણ સદ્ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યે હોય તો કુદરત પ્રત્યેની વાતમાં તો દર્શન તીવ્ર થાય છે. ભક્તિમાં કુદરતની ભક્તિમાં કુદરત કુગુરુ કુશાસ્ત્ર એમાં તો દર્શન તીવ્ર થાય છે. પણ જો વિતરાગી દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ હોય એના પ્રત્યેની ઓગ ભક્તિમાં પ્રારંભની અંદર દર્શનનો થોડો ઘટે છે. પણ જો દર્શનોને સમ્યક પ્રકારે ઓળખીને સાચી રીતે ઘટાડવાનો પ્રયત્ન ન કરવામાં આવે, ઓગ ભક્તિ ટાળવામાં ન આવે તો ઓગ ભક્તિ રહી જાય ને દર્શન બહુ વધે. કેવી રીતે વધે? હું ભક્તિ તો કરું છું ને, હું ક્યાં ભક્તિ કરું છું? અને ભક્તિને સાધન કર્યું છે જ્ઞાનનું, માટે હું તો ભક્તિ કરું છું. એટલે એને જે સાધન નથી એને સાધન માન્યું, એ ગરીબ રીતે હાથમાં આવ્યો, એનું દર્શન મોટી થઈ ગયો. પ્રયોજન સિદ્ધિમાં આ બધી વાતો લીધી છે. પ્રયોજન સિદ્ધિમાં આ ભક્તિની યોગ ભક્તિની શરૂઆતમાં શું થાય, પાછળથી કેમ વધી જાય છે, બધા ભંગ કરી લીધા.
અહીંયા તો એક સામાન્ય પ્રશ્ન છે કે કોઈ અભણ માણસ છે, એની પાસે જ્ઞાન નથી, ઉઘાડ ઓછો છે, એને ભક્તિ જ્ઞાન મળતું છે, મોં દબાશે અને જ્ઞાન એવું ઉઘડશે, સમજવાને લાયક થશે, ભણવાને લાયક થશે, સમજવાને લાયક થશે, ઓછી સમજ વધારે જણાવશે, એવું શોષણ થશે. હવે અહીંયા અસર્વ જ્ઞાન ન હોય તેને અભણ કયો છે? કયો હોય માનો કે તમે તમારા પ્રશ્નમાં એમ છે કે કોઈને અસર જ્ઞાન નથી, શાસ્ત્ર નથી નાચી શકતો, એને અભણ કયો હોય તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કાંઈ નથી. એ માણસને ભક્તિમાં ન આવે કે સામા સત્પુરુષને કે દેવને ઓળખી ન શકે એવું કાંઈ નથી. અક્ષર જ્ઞાન વાળા સામી વ્યક્તિને ઓળખે ને અભણ વાળા સામી વ્યક્તિને ન ઓળખે એવું તો કાંઈ નથી. માટે એ ઓળખાણપૂર્વકની ભક્તિ એને પ્રાપ્ત થઈ શકે છે. જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે, પછી અભણ હોય ભણેલા હોય એનો જ્ઞાન તો એનો સ્વભાવ છે, અને એ સ્વભાવમાં અનંત જ્ઞાન ભરેલું છે શક્તિપણે. જીવ માત્ર જ્ઞાન સ્વભાવી છે, ભક્તિમાં બે જ્ઞાન નિર્મળ થાય છે. જે ઓળખાણવાળી ભક્તિ હોય તો ઓળખાણવાળી ઓળખાણથી ભગવાન જેને આવ્યું હોય એનું જ્ઞાન નિર્મળ થાય છે, અને એ નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. ભોગ ભક્તિથી જ્ઞાન નિર્મળ નથી થતું, થોડો ઉઘાડ વધે પણ પરલક્ષી વધે, પરલક્ષી જ્ઞાનમાં નિર્મળતા નથી, એટલે મોક્ષનો હેતુ નથી થતો. પછી હા એ મનો દુરુપયોગ થાય તો મેલું થાય, ઉઘડેલું જ્ઞાન પછી જાગૃત વેપાર કરે, બુદ્ધિ વાળો જાગૃત વેપાર કરે, મોટું કારખાનું માંડે પાછું એનું જ્ઞાન ભીડે. આમ તો શું છે કે જ્ઞાન ઉઘડે એટલે મોહના સાધનો પણ વધારે એને નજરમાં આવે, આપણને ખબર નથી કે આ બધા મેકઅપના સાધનો કેટલા હશે, પણ હવે એ જેનો ઉઘાડી બાજુનો હોય તો એને તીવ્ર રસ આવે, કેમ કે એ જાતનો ઉઘાડ છે. એટલે જ્ઞાન કઈ રીતે લાભનું કારણ છે કે આત્મહિતનો વિચાર કરવા શું વિચારવામાં આવે એ જ્ઞાન લાભનું કારણ છે. બાકીનું જ્ઞાન છે એ વધારામાં વધારે પાછું નુકસાનનું એ જ કારણ થઈ પડે. એટલે જ્ઞાન મોક્ષનું પણ કારણ છે, પંચમ ગતિનું, અને જ્ઞાન દુર્ગતિનું પણ કારણ છે. એનો સદુપયોગ કરવા ઉપર એનો આધાર છે. જેમ ઇલેક્ટ્રિક છે એમાંથી આપણે કેટલા સાધનો વસાવીએ ઘરમાં, ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ માયા હાથમાં પકડે છે, એ જ ઇલેક્ટ્રિકનો શોર્ટ લેવા માટે આપઘાત કરે છે કે નહીં માનું છે. હે વાયર ખુલ્લો કરી સ્વિચમાંથી ખેંચી અને બે છેડા પકડી રાખ્યું છે, બે હાથમાં શું થાય કેમ તો બહુ ઉપયોગી છે જે તમે કે આપઘાત એનાથી થાય અને સગવડ પણ એનાથી મળે. તારે ઉપયોગ તો શક્તિ છે, પાવર છે, એમ નામ તો પાવર છે. તારે ઉપયોગ કરવો, સદુપયોગ કરવો, દુરુપયોગ કરવો એ વેગ તારે કરવાનો. અહીંયા નિર્મળ જ્ઞાન છે તે મોક્ષનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે ઉપરમાં સૂક્ષ્મ સંક્ષેપમાં આપે, હવે ચોખવટ કરી કે નિર્મળ જ્ઞાન છે એ મોક્ષનો હેતુ છે, મલિન જ્ઞાન છે તે દુર્ગતિનો હેતુ છે, એમ આપોઆપ એમાંથી ફલિત થાય છે. સંપૂર્ણ જ્ઞાનની આવૃત્તિ થયા વિના સર્વથા મોક્ષ હોય એમ મને લાગતું નથી. સંપૂર્ણ જ્ઞાન આવિર્ભાવ થાય, આવૃત્તિ થાય, આવિર્ભાવ થયો ખીલી જવું, એ સંપૂર્ણ જ્ઞાનનો આવિર્ભાવ થયા વિના સર્વથા મોક્ષ થાય એમ મને લાગતું નથી. કે જેનો મોક્ષ થાય છે એ સર્વજ્ઞ હોય છે, સર્વજ્ઞ વિના મોક્ષ દશા હોતી નથી. અને જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સર્વ ભાષા જ્ઞાન સમાય એમ કહેવાની જરૂર રહેતી નથી. એટલે અમલમાંના સર્વજ્ઞ થઈ જાય તો એને દુનિયાની બધી ભાષાનું જ્ઞાન સર્વજ્ઞતામાં તો આપોઆપ આવી જાય છે, એને ભણવાની જરૂર નથી. અરે કુદરતી સૂક્ષ્મમાં ભાષા ભણવાની જરૂર નથી. દેહાત આપણે ભણ્યા અને દુનિયાની ભાષાના સવાલ જવાબ કરતા હતા. સંસ્કૃત માધ્યમના તો અર્થ કર્યા છે, ગાથાઓના એમને પંચાસ્તિકાના અર્થ કર્યા છે. ક્યાં સંસ્કૃત માધ્યમ ભણવા ગયા હતા? મવાણી અને નિશાળમાં દૂડી હિયાળમાં હાથ તો આપણે એક વર્ષમાં ભણી લીધી જાઓ. એટલે જ્ઞાનને નિશાળની જરૂર નથી. એ તો અંદરની શક્તિ છે, અંદર સુખી રહે છે. ભાષા જ્ઞાન મોક્ષનો હેતુ છે તથા મોક્ષનો હેતુ છે તથા તે જેને ન હોય તેને આત્મજ્ઞાન ન થાય એવો કોઈ સિદ્ધાંત કે નિયમ સંભવતો નથી. માટે ભાષા જ્ઞાન હોય, વિદ્વાન હોય, ચોપડીઓ વાંચી શકતો હોય એનો મોક્ષ થાય, ન વાંચી શકતો હોય એનો મોક્ષ ન થાય એવી રીતે કોઈ મૂંઝાવાની જરૂર નથી. આપણે ત્યાં પણ વૃદ્ધ માણસો હોય છે, બહુ ભણ્યા ન હોય, સંસ્કૃત વ્યાકરણ સમજતા નથી, શાસ્ત્રોની પરિભાષા સમજી શકતા નથી, અઘરા શબ્દો હોય છે, અમને કેવી રીતે બધું ખબર પડે? કઈ મૂંઝાવાની જરૂર નથી. ઓળખાણ શક્તિ છે કે નહીં? તમે ઓળખી શકો કે આ માણસ બરાબર નથી, આ માણસ બરાબર છે? બસ એવું કે સત્પુરુષને ઓળખો, સદગુરુને ઓળખો, સર્વજ્ઞને ઓળખો, જ્ઞાન નિર્મળ થઈ જશે, ઓળખશો એટલે બહુમાન આવશે. એમના ગુણો પ્રતિ બહુમાન એવા વિના રે નહીં, બહુમાન આવશે એટલે તમારું જ્ઞાન નિર્મળ થશે, જ્ઞાન નિર્મળ થશે એટલે બધું તમારા જ્ઞાનમાં આવવાનું છે. જે તમારા મોક્ષના હેતુથી તમારે જે પ્રગતિ કરવી છે એવું બધું જ્ઞાન સંપન્ન થશે ને અંદરથી જ નીકળવાનું છે, એ જ્ઞાન બહારથી આવતું નથી. શાસ્ત્રોમાંથી કોઈ જ્ઞાન મળતું નથી, આ સિદ્ધાંત છે. કેમ કે શાસ્ત્ર જળ છે, એમાં જ્ઞાન જ નથી. સમયસારમાં તો ગાથા છે, એ શાસ્ત્ર નથી જ્ઞાન, શાસ્ત્ર કઈ જાણે નહીં, તો ગાથાઓ છે, મૂળ ગાથાઓ છે કૃષ્ણાચાર્ય. માટે કોઈ પુસ્તક વાંચનારા એમ સમજે કે વાંચી વાંચીને જ્ઞાન થઈ જશે એ વાતમાં કઈ માલ નથી. જ્ઞાન અંદર થી નીકળે છે, અંદર થી નીકળવામાં એ મહાપુરુષના વચનનું નિમિત થાય છે. ક્યારે? કે મહાપુરુષ પ્રત્યે બહુમાન છે એના વચનોનું અવગાહન કરવામાં આવે છે ત્યારે. આ ગ્રંથ છે કોઈ કુતુહ છે માટે, અને કોઈ શ્રીમદજીને ઓળખીને બહુમાન છે માટે. વાંચનાર તો બે છે, બે વચ્ચે મોટો ફરક પડે. જે ઓળખીને વાંચે છે અને એનું ચિત્ર આવે છે કે આ કોઈ મહાપુરુષ છે, ગુણવાન પુરુષ છે, જેને આત્મગુણો પ્રગટ કર્યા છે એવા મહાપુરુષ છે, એના વચનો છે, તો એને એના નિમિત્તે અંદરથી નિર્મળતા આવશે. શાસ્ત્રમાંથી નહીં પણ અંદરથી નિર્મળતા આવશે, એમાં એ નિમિત્ત છે. અને એ જ શાસ્ત્ર શ્રીમદજીને સમજાવે પુસ્તક વાંચી જશે એને એટલું બહુમાન નહીં હોય, એને વાંચી જશે તો નિર્મળતા નહીં થાય. એને નિમિત્ત છે, નિર્મળતા નહીં થવામાં એ નિમિત્ત છે, અને નિર્મળતા થવામાં પણ એ જ નિમિત્ત છે. તો એ નિમિત્ત છે એનો અર્થ કે એ કઈ કરે છે એ માત્ર નથી, જે કઈ તૈયારી કરે છે એના ઉપર નિમિત્ત ઉપર આરોપ કરવામાં આવે છે. એ રીતે જ્ઞાનના વિષયમાં આ પ્રશ્નની અંદર બહુ સારો જ્ઞાન મોક્ષનો હેતુ ખરો, પણ નિર્મળ કઈ મોક્ષનો હેતુ છે એ જ્ઞાનની નિર્મળતા થવા, સમજણપૂર્વક, ઓળખાણપૂર્વક ભક્તિભાવ આવવો આવશ્યક છે. બહુમાનનો ભાવ આવે નહીં, ઓળખાણ થાય નહીં અને બહુમાનનો ભાવ આવે નહીં, તો ઓમ ભક્તિ પણ કામમાં નહીં આવે. અભક્તિ તો કામમાં નહીં આવે, પણ ઓમ ભક્તિ પણ કામમાં નહીં આવે.
પરમ કૃપાલ શ્રી કામ ગુરુદેવ.